શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, તારીખ 5 જૂન 2017. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્ર સમીક્ષા, પત્રાંક 175, 174, 174 અને 173 આજે વિચારીશું. 175મો અંબાલાલભાઈ ઉપર જ છે. એમાં એક જ મુદ્દો લક્ષમાં લેવાનો છે કે તમારા બધાનો જિજ્ઞાસુ ભાવ વધો એ નિરંતરની ઈચ્છા છે. જ્ઞાની પુરુષની ઈચ્છા શું? બહુ મહત્વનું છે. અહીંયા એક અદ્ભુત વાત આવે છે કે જ્ઞાની પુરુષની ઈચ્છા છે. આપણે આપણી ઈચ્છામાંથી નવરા થાય તો જ્ઞાની પુરુષની ઈચ્છા સમજીએ ને. અને મુમુક્ષુને ચાલવાનું છે જ્ઞાની પુરુષની ઈચ્છા. સત્પુરુષમાં લખ્યું તો કે એક સત્પુરુષની સર્વ ઈચ્છાને સંતોષવામાં, રાજી રાખવામાં, તો તું 15 ભવે મોક્ષે જઈશ. હવે અહીંયા તો લક્ષ્ય જ નથી કે એની શું ઈચ્છા છે. એની ઈચ્છા છે તમારો જિજ્ઞાસુ ભાવ વધો. શેની જિજ્ઞાસા? સંસારની નહીં, લૌકિક નહીં, છૂટવાની જિજ્ઞાસા. પરમાર્થ માર્ગમાં જિજ્ઞાસા એટલે અનાદિકાળનું આ પરિભ્રમણ સમાપ્તાને ક્યારે પામે. આ સંસારના બંધનો, ગતિ આગતિના બંધનો, ભવ પરભવના બંધનો એક પછી એક જુદા જુદા સ્વરૂપમાં આવ્યા જ કરે છે. જીવ જ્યારે વિચાર કરે ત્યારે એમ થયે કે હું એક દેહની અંદર આ બધા સુખ માટે પ્રયત્ન કરું તો બીજો દેહ મળે ને બધી બાજુ ઉલટી પડે. તિરંજમાં મનુષ્યના સુખો કામ આવતા નથી, મનુષ્યમાં તિરંજ ગતિના સુખો કામ આવતા નથી, દેવગતિના સુખો જુદા સ્વરૂપ છે એનું. જીવ ક્યારે આ ગતિ આ ગતિમાંથી છૂટે તો જ પોતે પોતાનું સત સુખને પામે. જીવ પોતાને ભૂલી ગયો છે તેથી તેને સતસુખનો વિયોગ છે એમ સર્વધર્મ સંમત કહ્યું છે. આંક 200માં સુખનો વિયોગનું કારણ સ્વરૂપને ભૂલવું તે છે. જિજ્ઞાસા સ્વરૂપની પ્રાપ્તિની છે. અમે આ અમારા ખોટા ભ્રાંતિગત સ્વરૂપથી છૂટીએ. ભ્રાંતિગત માન્યતા અહમની, મમની, આ બધી કલ્પનાઓ કીધી છે, સ્વપ્ન દશા કીધી છે કૃપાળુદેવે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ, તેની નિવૃત્તિ થવાને અર્થે જ્ઞાની પુરુષોએ 6 પદની દેશના કીધી. શું છે આ ભાવ? બંધનનો ભાવ છે. જિજ્ઞાસુનો ભાવ એ છે કે આ તમામ પ્રકારના ઔદ્યોગિક બંધનોથી, લૌકિક પ્રતિબંધોથી જીવ છૂટે. આપણે એકને છૂટવા પ્રયત્ન કરીએ અને બીજાથી બંધાઈએ છીએ કારણ કે સ્વરૂપનું લક્ષ્ય નથી. જેમ આપણે કહીએ કે ઔષધ લઈએ ત્યારે ઘણીવાર એક પીડા શાંત થાય છે અને 10 ઊભી થાય છે. એનું કારણ કે ટૂંકી દ્રષ્ટિ છે, ટૂંકા હેતુઓ છે, એટલે ક્યારેય કાયમી સમાધાન થતું નથી. જિજ્ઞાસા જ્યારે જે છૂટવાને માટે જ જીવે છે તે બંધનમાં આવી શકતો નથી, તેને બંધનનો વિકલ્પ પણ થતો નથી. આ જિજ્ઞાસા ભાવ 174માં કહ્યું છે. એમાં 2 સૂત્રો આપ્યા છે. જીવના કલ્યાણ માટે સત્સંગ મોટામાં મોટું સાધન છે. કારણ કે જીવ અનંતકાળ સુધી નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, માર્ગ પણ પામે નહીં. અનાદિથી એની મતિ એટલી કુંઠિત થઈ છે, અજ્ઞાનના એટલા આવરણો છે અને ભ્રાંતિનું જોર અને મિથ્યાત્વનું જોર એટલું છે કે પોતે કોઈ આધાર વિના, અવલંબન વિના પ્રયત્ન કરે તો એ ક્યારેય માર્ગ ઉપર ચડી શકશે નહીં. એટલે જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાનને પામે. તો જ્ઞાનીની આજ્ઞા મેળવવા માટે, સમજવા માટે એક જ આધાર છે, સત્સંગ, કે જ્યાં સત્પુરુષના બોધની વિચારણા થતી હોય અને એવા જિજ્ઞાસુ લોકો દ્વારા એને સત્સંગનું સ્વરૂપ કીધું છે. જ્યાં આવનાર જીવોનો હેતુ કેવળ આત્મકલ્યાણ છે, એ સિવાયનો બીજો કોઈ નહીં, કામ એક આત્માર્થનો. 25 પ્રકારના હેતુઓ લઈને અહીંયા આવવું નહીં, અહીંયા કોઈ વિચારણા ન કરવી, અહીંયા કેવળ મુક્તિ માટે જ પરમ કૃપાળુ દેવના શરણે એના બોધને સમજવા માટે આપણે આવીએ છીએ. સત્સંગ એ મોટામાં મોટો સાધન છે. તો દ્રષ્ટિમાં પરિવર્તન આવશે, જબરજસ્ત પરિવર્તન આવશે, અને વગર વિચારે અનેક પ્રકારના સંસારના બંધનો આપોઆપ છૂટી જશે. પછી તો કોઈ પ્રયત્ન કરવાની પણ આવશ્યકતા રહેશે નહીં, કેમ કે જીવની મનસ્થિતિ એવી થઈ ગઈ છે કે બંધનનો વિકલ્પ એને આવતો જ નથી. અને બીજું કહ્યું છે, સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. સત્સંગનો આધાર સત્પુરુષ છે. સત્પુરુષના અધિષ્ઠાનમાં સત્સંગ છે, એના કોઈ પણ સ્વરૂપમાં સત્સંગ છે. સત્પુરુષની મુદ્રા, સત્પુરુષના વચનામૃત, સત્પુરુષનો સમાગમ, સત્પુરુષનું સ્મરણ, સત્પુરુષનું ચિંતન, સત્પુરુષના ચરિત્રોનું નિર્દેશન, સત્પુરુષની કોઈ પણ વાત હોય એ સત્સંગનો આધાર છે. અને જ્યાં સત્પુરુષ નથી, એવું ગમે તેવા સાધનો હોય, સત્સંગના પરમાર્થના ગમે તેવા સાધનો હોય, એ સત્સંગ નથી. એ જીવને સતની મૈત્રી કેળવી શકાશે નહીં, એને આત્મજ્ઞાનનો ઉદય થવાની કોઈ સંભાવના નથી. એટલે આજે ધર્મના નામે એટલા બધા ઠાઠમાઠ, દેખાવ, આડંબર, વૈભવ ચાલે છે, એમાં સત્પુરુષનો અભાવ છે. વ્યાખ્યાનો જોરદાર છે, સત્પુરુષના વચનનો અભાવ છે. સેમિનારો ચાલે, ચર્ચાઓ ચાલે, શિબિરો ચાલે, 8-8 દિવસ ચાલે, સત્પુરુષના વચનનો અભાવ છે. મતી કલ્પનાની વાતો એને આપણે ચર્ચાનો વિષય બનાવીએ, એમાંથી શું નીકળે? માખણ જોઈતું હશે તો છાશ વલોવવી પડે, પાણી વલોવવાથી ન મળે. સત્પુરુષના વચનમાં અનુભવનું નવનીત પડેલું છે. એનું એક વાક્ય પણ વિચારણામાં જો આવી જાય તો સત્પુરુષના એક વાક્યમાં અનંત આગમ રહેલા છે. અને બાકીના ગ્રંથોના ગ્રંથો અને ભાષણોના ભાષણો સાંભળ્યા કરીએ, આમાંથી કંઈ સત નીકળશે નહીં. ઘણીવાર જીવને પછી આ મનોરંજન થઈ જાય છે, બહુ મજા આવી ગઈ. શેની મજા આવી તને? સતની પ્રાપ્તિ થઈ નહીં, સત તરફ દ્રષ્ટિ વળી નહીં, સત પ્રત્યે જાગૃતિ ન આવી, સત પ્રત્યે મિત્રતા ન આવી, અને એ આખા ઉપક્રમમાં સતનો રંગ ન લાગ્યો આત્માને, અને મજા આવી. શેની મજા આવી? ભ્રાંતિ છે. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. જગતનું તમામ સત અનંત છે, સતના રૂપ અનંત છે. સત એક જ સત વિદ્વાનોએ જુદી જુદી રીતે પ્રકાશ્યું છે, પણ સતના પ્રકાર બે નથી. એક જ છે. એક સાચો પુરુષ એમાં સતના તમામ પ્રકારો સમાઈ ગયા છે. જીવને આ દ્રષ્ટિ નથી આવતી, આ વિચારણા સિવાય દ્રષ્ટિ આવશે નહીં કે મને જો એક સાચો પુરુષ મળ્યો તો આખું વિશ્વનું સૃષ્ટિનું સત એની અંદર સમાયેલું છે, એથી બહાર નથી. પ્રગટ સત છે, સત્પુરુષ એ પ્રગટ સત છે. અને બાકી બધી વિવિધતાઓ જોવા મળે તો અનેક પ્રકારના, પણ એ બધા અસતના રંગ છે, અસતના ખેલ છે. પૂતગલના ખેલ કેટલી પ્રકારની વિવિધતાવાળા અને વિચિત્રતાવાળા હોય કે એક જુઓ ને બીજો ભૂલો, આ પૂતગલના ખેલ છે. સતનું સ્વરૂપ એક જ છે. સત્પુરુષની શ્રદ્ધા વિના સતની પ્રાપ્તિ સંભવિત નથી. આ બધા વિચારણાના વિષયો છે. ખૂબ વિચારો, ખૂબ વિચારો, અને પછી એક સત્પુરુષને શોધો. કૃપાળુદેવ કે કોઈ એક સત્પુરુષને શોધો. અરે સાહેબ, અમારે તો સતને અનેક પ્રકારે જાણવું છે, તો અમે તો જ્યાં સાચું અહીંયા જાય, અમે તો જ્યાં સાચું. અરે શું ડાપણ કરે, તને સાચની ભાન નથી, તારી દ્રષ્ટિમાં સત સુઈ ખબર નથી, અને માત્ર બોલાબોલ કર્યા કરશ, બકવાસ. આપણે તો જ્યાં સાચું બધે જાય, બધું આમ બધે આમ જ કહે છે. નથી, એક પૂર્ણ પુરુષ તને મળ્યો હોય તો આ વિકલ્પ મટી જાય. મળ્યો તો હોય, પણ જો ઓળખાણ થઈ હોય તો, શ્રદ્ધા થઈ હોય તો. સત્પુરુષની શ્રદ્ધા વિના છૂટકો નથી. વાક્ય નાનું છે, પણ કૃપાળુ દેવનો બોધ મુમુક્ષુને જો એક વાક્ય પકડાઈ જાય તો સંસાર તારી દે. એને શોધ એકની જ હોય, અનેકની ન હોય. અનેકની શોધવાળો તો ભટકે છે, કલ્પનામાં છે. હું અહીંયા જાઉં, હું ત્યાં જાઉં, હું આમાં જાઉં, હું આમ કરું, હું તેમ કરું, કઈ રાખ, ભટકણ છે. સત્પુરુષની શ્રદ્ધા કરો. આ વાક્ય પણ એટલું જ મહત્વનું છે, ચિંતન કરવું. 173 ખંભાતના મમુક્ષ ઉપર છે, જિજ્ઞાસુભાઈને એમાં કહે છે કે અંબાલાલ આગળ લખેલા પત્રોનું પુસ્તક છે, તેમાંનો કેટલોક ભાગ ઉલાસી સમયમાં અવલોકન કરવામાં મારા તરફથી અસંમતિ નથી. અવલોકન કરજો, વર્ષ 24મું છે, હજી કેટલાય સત્સંગ તો થયા જ નથી, અને પત્રાંક 173 છે. એટલે આગળ જે કંઈ આપણા હાથમાં 172 આવ્યા. પણ કૃપાળુ દેવને અંબાલાલનું મળાપ થયા પછી આગળના જે કાંઈ લખાણ હતું બધું કૃપાળ અંબાલાલે ગ્રંથસ્થ કરી નાખ્યું. આવડા મોટા ચોપડા લઈને બેસે, એમાં ભગવાનનું એક એક વાક્ય, એક એક શબ્દ જ્યાંથી મળે ત્યાં શબ્દસ્થ કરી લેવા. આ અંબાલાલનું કામ. કૃપાળુદેવે કોઈના ઉપર પત્ર લખ્યા હોય તો એ પત્ર મોકલતા પહેલાં એ પહેલાં છાપી લે એના ચોપડામાં, પછી મોકલે. અને બારોબાર ગયો હોય તો કૃપાળુદેવ લખે કે આને લખ્યો છે, તો એની પાસેથી મંગાવે કે મને કૃપાળુદેવનો પત્ર મોકલી આપજો, હું તમને પરત મોકલી આપીશ. પોતે લખી લે પછી. એની વાત કૃપાળુદેવ અહીંયા કરે છે કે આગળ લખેલા પત્રોનું પુસ્તક છે, નોંધ છે, એ તમે વાંચજો. ખંભાતના મુમુક્ષુને સત્સમાગમ આપી શકે એમ નથી પોતે, તો એને સત્સંગ કરવો છે, એને ધર્મ પમાડવો છે, એને માર્ગ આપવો છે. તો કૃપાળુદેવ શું યુક્તિ આપે છે કે અમારા લખેલા પત્રો વાંચો. હવે આપણા હાથમાં તો 173 પછી 954 સુધી છે, અને તોય આ જીવને ઘણીવાર સમજ ન હોય તેમ થાય કે અમે સત્સંગ કરવા અહીંયા જઈએ કે ત્યાં જઈએ, શું કરવું છે? ઓળખાણ નથી થતી પુરુષની. પૂર્ણ પુરુષ પ્રાપ્ત થયો છે અને ગમે તેને ઋણાનુબંધથી જે મળશે સાચો પુરુષ પૂર્ણ જ હશે. એની પાસે પૂર્ણ સતની અનુભૂતિ હશે અને પૂર્ણ સતની પ્રાપ્તિનો માર્ગ હશે. કોઈ પણ મળે, ગમે તે વેશમાં મળે, ગમે તે રૂપમાં મળે, ગમે તે જાતિમાં મળે, અધ્યાત્મમાં કોઈ ભેદ નથી, આત્માને કોઈ જાતિ નથી, આત્માને કોઈ વેશ નથી, આત્માના કોઈ રૂપ નથી, રંગ નથી, ચિહ્ન નથી, નિશાન નથી, લિંગ નથી. આત્મા શુદ્ધ આત્મા છે. એવો શુદ્ધ આત્મા દેહધારી હોવા છતાં દેહાતીતપણે જેની વર્તના છે, એવો જ્ઞાની પુરુષ, એની જો ઓળખાણ થાય તો એની પાસેથી સત મળશે, સતની પ્રાપ્તિનો માર્ગ પણ મળશે. માટે ક્યાંય ભ્રમમાં ન રહેવું, ભટકણ છે એ જ રખડાવી મારશે. જો એક પુરુષને પ્રત્યે અંતરમાંથી ભાવ જાગ્યા, ઋણાનુબંધ છે, કોઈ વાર જાગે કોઈ વાર ન જાગે, પણ જાગ્યા પછી પુરુષને ઓળખવો, પૂર્ણપણે ઓળખવો, અને ઓળખ્યા પછી પૂર્ણપણે એને જ આરાધવો, પછી વિકલ્પમાં નહીં પડવું, એ વિકલ્પ બંધનના છે. આપણે જાતે આપણી જાત ઉપર કુહાડો મારીએ છીએ. મુક્તિનો માર્ગ મળ્યા પછી, મુક્તિનો દાતા મળ્યા પછી, પાછું વળી જુદું જુદું મગજની અંદર જે ઘૂમતું હોય એ કૈરા કરીએ, અને એને કારણે આપણે જ આપણને આવરણ આપીએ. જે સતની પ્રાપ્તિ આપણને થઈ છે અને એના ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ, આત્મા આપણો શુદ્ધ થતો જાય છે, કષાયોના વાદળો હટે છે, ઘાતી કર્મના વાદળો, ઘનઘોર વાદળો હટે છે, અને સરળતા જીવની અંદર કોમળતા, રાગ દ્વેષ હીનતા, સમતા, આવા આવા પ્રકારના ભાવો મજબૂત થતા જાય છે, પુષ્ટ થતા જાય છે, શાંત છીએ, પ્રવૃત્તિ ઓછી થતી જાય, સંક્ષેપ થતો જાય, જીવન જેટલું બને એટલું સીમિત થતું જાય, અને આ આરાધના ચાલતી રહી, આત્મા શુદ્ધ થતો જાય, તો એના ઉપર લક્ષ નથી, સાચી સાધના ઉપર. અને ભાગા ભાગીને દોડા દોડીને લૌકિક વ્યવહારને, આને મેળો ને તેને મેળો ને, રાગ દ્વેષ કષાય માન માયા મોહ, મારું તારું, ઈચ્છિત અનિચ્છિત, ગમો અણગમો, ઈષ્ટ અનિષ્ટ, આ બધા દ્વંદ્વો વધે એવા પ્રયત્નો કરે, શાંતિથી પગવાડીને બેસે નહીં, કંટાળી જાય. તું આત્મામાં જવામાં કંટાળી જતો તો આત્મ પ્રાપ્તિનો માર્ગ કેવી રીતે મળે? અરે સ્થિતિ તો એવી આવે કે જગત ભૂલાઈ જાય. જો આત્માનો રંગ જાગે, સત્સંગનો રંગ જાગે, તો જગત ભૂલાઈ જવું જોઈએ. એમ થાય કે કાંઈ યાદ ન આવે, કેટલા વાયગા, શું કરવાનું છે, ક્યાં જવાનું છે, સંસારમાં એક પણ કર્તવ્ય યાદ ન આવે. એ રંગ લાગે છે. એટલે અહીંયા કહે છે કે પત્રો વાંચજો. હવે જો એ વખતે પત્રો વાંચવાનો આધાર આપ્યો હોય તો આજના મુમુક્ષુએ વિચાર ન કરવો જોઈએ કે અમારી પાસે આધાર કેટલો છે. અને આ પત્રો કૃપાળુદેવના છે, સ્વહસ્તે લખાયેલા છે, એના ઓરિજિનલ આપણી પાસે પડ્યા છે, પછી જ અહીંયા છાપ્યા છે. હવે શંકા છે તને કે કોઈક બીજાએ લખ્યા છે? કોઈ પત્ર કૃપાળુદેવનો છે એમ કહેવામાં આવે છે, પણ લખ્યો છે અંબાલાલે એવું છે? ના, કૃપાળુ દેવના લખેલા જ પત્રો છે. આવા પરમ પુરુષે સ્વહસ્તે લખેલા પત્રો એ આપણા હાથમાં હોય તો સત્સંગનો આથી મોટો આધાર કયો? વિચારો, દ્રઢ વિશ્વાસથી માનજો કે આ એટલે પોતાને વ્યવહારનું બંધન ઉદયકાળમાં ન હોત તો તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતનું આપનાર થાત. જીવનું અપૂર્વ હિત કયું? ઘરનું ઘર થાય તે, છોકરાઓ ઠેકાણે પડે, અપૂર્વ હિત શું? સંપત્તિ સમૃદ્ધિ વધે, માન સન્માન મળે. અપૂર્વ હિત સંસારનું આવાગમન ટળે, આ અપૂર્વ હિત છે. કૃપાળુ દેવ કહે છે કે જો અમને સંસારનું બંધન ન હોત, ઉદયકાળનું જે બંધન છે તે ઈચ્છાનું નથી, ઉદયનું છે, તો તમને અને બીજા કેટલાક મનુષ્યને અપૂર્વ હિતનો આપનાર થાત. પ્રવૃત્તિ માટે અમને કંઈ શોક કે ખેદ નથી. ખેદ શેનો છે? અમે અમારું આ વાત બીજાને આપી શકતા નથી. આપીએ પણ ખરા, પણ ઓલું ઓળખે નહીં તો શું થાય? પોતાને મુંબઈમાં બેઠા બેઠા વેપાર કરવો છે ને, અમને ઉપદેશ દેવો છે, એમ થાય ને, શંકા થાય ને. જેમ આજે બધા સંતો વાત કરીએ કે અમે કૃપાળુ દેવ મેં લ્યો એને સંસાર ત્યાગ કર્યો તો, એટલે આપણને જાણીએ કે જેને આપણે મોટો ગુનો કર્યો, ના હો એમનો તો તે શું મેંડા છો. અરે રહેવા દો, એની ઓળખાણ દુર્લભ છે. તમને નહીં પકડાય. તમે કપડાં બદલાવીને સંસાર છોડ્યો છે? તમે કપડાં બદલાવીને સંસાર છોડ્યો છે કે સંસારને પકડી રાખ્યો છે? માત્ર વેશ પરિવર્તન, કોઈ કલ્યાણનું કારણ ન થાય એટલે ઓળખાણ નહીં થાય. અમને બીજો કોઈ શોક કે ખેદ નથી, પણ સામાન્ય મનુષ્યને અમારું ઓળખાણ થવું દુર્લભ છે. અને જ્યાં સુધી સત્પુરુષની ઓળખાણ ન થાય ત્યાં સુધી બોધ પરિણામ પામે નહીં. સંદેહ રહ્યા કરે, શંકા રહ્યા કરે તમને. અને પછી એક વાત સરસ મૂકી છે કે પંચમ કાળમાં બધા મનુષ્યો મોક્ષે જાય એવો સંભવ પણ ઓછો છે. કાળ એવો છે કે જૈનમાં છે, જે જન્મ લીધો છે એ જ બતાવે છે કે આપણા ગતિ, મોક્ષ ગતિ માટે હજુ સમય ઘણો દૂર છે, નહીં તો આ પંચમ કાળે આવવું થાત નહીં. કાળબળ કામ કરે છે. પાંચ સમવાયમાં એક કાળ લબ્ધિ છે, તો કાળ લબ્ધિ પણ છે. તમને બધાને ખુલ્લી કલમથી ગમાવું છું. એ કહે છે કે માર્ગના મર્મનો કોઈ અંશ અંબાલાલ સિવાય કોઈને જણાવ્યો નથી. અંબાલાલને પણ અંશ જ જણાવ્યો છે, વધારે સંપૂર્ણ માર્ગ નહીં. ખુલ્લી કલમથી જણાવી દઉં છું. હવે જ્યારે કોઈ એમ કે અમે કોઈને જણાવ્યો નથી, એ જાણતા હતા એટલે લખ્યું છે કે નહોતા જાણતા તો એ લખ્યું છે? કૃપાળુ દેવ આ જાણતા હતા ને, પછી કે ને કે માર્ગ જે હું જાણું છું એનો અંશ પણ તમને મેં જણાવ્યો નથી. તો માર્ગનો જાણકાર છે. જે માર્ગ પામ્યા વિના કોઈ રીતે જીવનો છૂટકો થવો કોઈ કાળે સંભવિત નથી. આ વાક્ય બેસે? શું કરવું ને કેમ સાધના કરવી ને કેમ જાય? અરે પણ શું બેસો, વાંચો તો ખરા, જરા બેસીને જરા ભગવાનની સાથે એકરૂપ તો થાવ. જે માર્ગ પામ્યા વિના આત્મસિદ્ધિ શું છે? માર્ગ છે. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થીને ભાક્યો અત્ર અગોપ્ય. હવે અત્યારે તો અમે અંબાલાલ સિવાય કોઈને નહોતો જણાવ્યો, પણ આત્મસિદ્ધિમાં કેવો જણાવીએ છીએ? અંશથી જણાવીએ છીએ, પૂરેપૂરો અગોપ્ય, એક પણ અંશ છુપાવ્યા વિના. કોને માટે? આત્માર્થી વિચારવા, આત્માર્થીને. કામ એક આત્માર્થનું, બીજો નહીં. દશામાં એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરલોક. આવી દશા નથી અને હાથમાં આત્મસિદ્ધિ છે. દેખો ભાઈ, આત્મસિદ્ધિ છે, માર્ગ છે. અંબાલાલ સિવાય બીજાને નહોતો જણાવ્યો, અમારી પાસે તો પ્રભુએ ખુલ્લે ખુલ્લો પ્રગટ કીધેલો માર્ગ, એ ટુ ઝેડ અમારી પાસે છે, એના જ અક્ષરમાં છે. ઘણાની પાસે ને સ્વ હસ્તો લિખિત આત્મસિદ્ધિ હોય, એના હસ્તાક્ષરમાં જ છે. મારી પાસે તો પૂરેપૂરો, તે શું ભટકવા આવ્યો ચારે બાજુ? બહુ મુશ્કેલી છે. એક કે છે એ માર્ગને પામ્યા વિના, એનો મતલબ એ થયો કે આત્મસિદ્ધિ એ જો મોક્ષ માર્ગ હોય તો એ માર્ગને આપણે પામવો પડશે. તે માર્ગ જો તમારી યોગ્યતા હશે તો આપવાની સમર્થતાવાળો પુરુષ બીજો તમારે શોધવો નહીં પડે. આ ખંભાતના મમુક્ષને કહ્યું, હવે ભાઈનું એવું કે બધાની યોગ્યતાનું તો કંઈ ઠેકાણું છે કે નહીં ખબર નથી, પણ એક ભક્ત એ માર્ગ માગ્યો, સુભાગ નામના ભક્ત માગ્યો કે પ્રભુ જો સંકેત વિના મરી જશું તો અનંત ભવમાં રખડશું. અને આવો પ્રસંગ અનંત કાળે પણ મળવો વિકટ છે. તમારો ને અમારો યોગ થવો, અમારે તમને ઓળખવા, પ્રભુ અનંત કાળે પણ સત્પુરુષનો યોગ થવો વિકટ છે. અમે રખડશું, હજી અનંતકાળ રખડશું, અનંતકાળ ત્યાં રેખડા છીએ, હજી સુધી કોઈ મળ્યો નથી. પણ પ્રભુ આ વખતે તમે મળ્યા પછી જો અમે માર્ગ મેળવવાનું ચૂકી જશું તો અમારું અનંતકાળનું ભટકણ શરૂ થઈ જશે. અનંતકાળમાં આવો યોગ બનવો વિકટ છે, માટે કૃપા કરો. અને સૌભાગ્યની યોગ્યતા હતી, સૌભાગ્યની યોગ્યતા હતી, એટલે પ્રભુએ આત્મસિદ્ધિ લખીને એની ચાર પ્રત બીજા યોગ્યતાવાળા ત્રણ જીવોને પણ મળે એવી પ્રકારની વ્યવસ્થા કરી દીધી. એક સૌભાગ્યને, એક માણેકભાઈને, એક પ્રભુશ્રીને, આ રીતે મોકલી દીધી. પોતાની વિદ્યમાનતાની અંદર આ મર્યાદા એમણે સાચવી. પછી તો એવું છે કે આ સત છે, સનાતન માર્ગ છે, શાશ્વત છે. પોતે નથી પછી માલિકી નથી, પછી એ સત સાર્વજનિક છે, એટલે પછીનું કોઈ એને બંધન મૂક્યું નથી અને બધાને ઉપલબ્ધ થયું. હવે શું થયું? શરત બદલાઈ ગઈ. પેલા યોગ્યતા હોય તો માર્ગ મળે, હવે શું થયું? માર્ગ મળ્યો છે, હવે યોગ્યતા કેળવો. અરે મોક્ષનો માર્ગ મળી ગયો છે તમને, તમે હવે યોગ્યતા કેળવો એટલે વાત પૂરી થઈ જાય છે. વ્યવહારના બે જ પાસા હતા. પ્રભુ હતા ત્યારે એની પાસે માર્ગ હતો, પણ યોગ્યતાવાળા લોકો નહોતા. એક સૌભાગ્ય પોતે યોગ્યતા સ્થાપિત કરી તો માર્ગ મેળવી લીધો. એ મળ્યા પછી આ કોઈ સત્પુરુષો એની માલિકી પોતાની રાખતા નથી, એને તો અપરિગ્રહ છે. એ માર્ગ રહી ગયો, યોગ્યતાવાળા લોકોએ લઈ લીધો, પણ માર્ગ તો રહી ગયો ને. હવે બાકીના લોકોના હાથમાં માર્ગ આવી ગયો, પણ શું જોશે? સમીકરણ બનાવવું હોય તો યોગ્યતા જોશે. તો હવે માર્ગ મેળવવાનો બીજું શું કરવાનું? એને માટે યોગ્યતા મેળવવાની. તમારે આવી સમર્થતાવાળો પુરુષ, શેની, જે માર્ગ વિના છૂટકો નથી, માર્ગની સમર્થતાવાળો પુરુષ. જૈન આગમમાં એક જ કીધો છે, કેવડી અરિહંત, કેવડી પન્નતો ધમ્મમ શરણમ પવજ્જામિ. જ્યારે પૂર્ણ રીતે જ્ઞાનાવરણીય કર્મો નિશેષ થાય છે, અજ્ઞાનનો અંશ પણ રહેતો નથી, ત્યારે પૂર્ણ સત પ્રકાશિત થાય છે. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ લખી, એમાં એના ઘાતી કર્મો ભલે હતા, અઘાતી કર્મ ભલે હતા, પણ ઘાતી કર્મનો એને તે ક્ષય કર્યો હતો, લગભગ ક્ષય, કેવળ લગભગ ભૂમિકા, આટલી શુદ્ધતા પછી એ માર્ગ લખ્યો છે. આ કાળની અપેક્ષાએ તો એ પૂર્ણ શુદ્ધતા કહેવાય, પૂર્ણ શુદ્ધતા કહેવાય. એવો સમર્થ પુરુષ, એ માર્ગ આપનાર પુરુષ, એ અરિયંત કોટીનો પુરુષ છે, તીર્થંકર કોટીનો પુરુષ છે, વિતરાગ કક્ષાનો પુરુષ છે. આ કોટી એક જ, જેને ડુંગરભાઈએ કેવળ કોટી કીધું હતું, કે આ બધી જે જીવાત્માની શ્રેણી છે એ કેવળ કોટીના પુરુષો છે. આ એ લાઈનના, એ પંક્તિના, એ જાતના, એ રેન્કના આ લોકો છે. આત્માઓ બધા એક પોતાના કાળબળને કારણે કોળા કંઈક ઉદયના આવરણો ભોગવતા હોય, બાકી પરિશુદ્ધ આત્માઓ છે. એટલે કૃપાળુ દેવે શંકા ન થાય કે આત્મસિદ્ધિનો માર્ગ એ પરિપૂર્ણ હોય કે કેમ, એમ આપણે જ્યારે કહીએ ત્યારે આપણને પાછું શંકા આવે. એ શંકા આવે એના પહેલાં એને સમાધાન આપ્યું કે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી, સર્વે જ્ઞાની. ક્યાંય ન કીધું કે જૈન મતના આચાર્યોનો મત આવી ગયો છે, આગમનો મત આવી ગયો છે, આ દર્શનનો આવી ગયો છે. અરે દર્શન સટે સમાયે છે, દર્શન સટે સમાયે છે, આ સટ સ્થાન કમાય. વિચારો તો ખરા, છે અધ્યાત્મ દર્શનના છે દર્શનનું તાત્પર્ય જેમાં સમાવિષ્ટ થયેલું છે. વિચારતા વિસ્તારથી સંશય, તમને સંશય થશે કે કૃપાળુદેવ માર્ગ આપ્યો પણ હજી તો કેટલા બધા દર્શનો છે, કેટલા લોકોએ માર્ગ કીધો છે. અરે એક પૂર્ણ પુરુષને શોધો, અધ્યાત્મની બધી પૂર્ણતા એમાં આવી જાય છે. સબ પૂર્ણ રૂપે પ્રકાશે છે, અંશિક નથી પ્રકાશાતું. એટલે કહ્યું અગોપ્ય, અમે કશું જ બાકી નથી રાખ્યું, અને અમે જે નથી રાખ્યું એ અનંત જીવોએ, અનંત જ્ઞાનીઓએ એને સંમતિ આપી છે. પણ તમારે વિચાર કરવો પડશે. હવે જવાબદારી વાંચનારની, આરાધકની, ઉપાસકની થઈ. તમે વિચારો, આત્મસિદ્ધિની એક એક ગાથા વિચારશો, અદ્ભુત સત મળશે, પ્રકાશ થશે. જાતિ વેશનો ભેદ નહીં, અત્યાર સુધીની એટલી બધી માન્યતાઓ જડ કરી ગઈ છે, આ એક શ્રદ્ધા આવે કોઈ ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લે, એમાં ભેદ ન કોઈ. આ માર્ગ ભેદ છે, જેમાં ભેદ ન પક્ષ, આ મારો કે તારો એવો પક્ષ નથી. અને આ ભેદ કે તે ભેદ, જાતિના ભેદ કે વેશના ભેદ, ગચ્છના ભેદ કે સંપ્રદાયના ભેદ, ફિરકાના ભેદ કે આમનાયના ભેદ, દર્શનના ભેદ કે મતના ભેદ, એકેય ભેદ નથી. ભેદાતીત માર્ગ, આવો માર્ગ મળ્યો છે. અને પાછું ફરી આપણને એમ થાય કે આવી વાત લખે પોતે પોતાની, એમાં કોઈ રીતની પોતાની સ્તુતિ કરી નથી. આ આત્માને આવું લખવાનું યોગ્ય લાગતું નથી, છતાં લખ્યું છે. આ કરુણા, આ કરુણા, આ આત્માને આવું લખવું, પોતે જ પોતાની બાબતમાં લખે કે અમે લખી રહ્યા છીએ એ યોગ્ય નથી. ત્યારે જ લખે છે, ત્યારે જ પોતે માને છે કે જે કંઈ થઈ રહ્યું છે તે બરોબર નથી. એ પોતાની અપેક્ષા એ, પણ જ્યારે મળે છે એને તો સતત જ મળે છે ને. તો પોતે દોષ વોરીને પણ જગતના જીવોના મોક્ષ માટે કેવી નિષ્કારણ કરુણાનો ધોધ વહે છે એ લક્ષ આવે. આ 173 આ પૂરો થાય છે. અદ્ભુત 173માં માર્ગ વિશેનો આવો નિર્દેશ છે અને આત્મસિદ્ધિમાં માર્ગનું સંપૂર્ણ પ્રગટીકરણ છે. આ બંનેનું અનુસંધાન લેવું પડે. બરોબર પકડાય ત્યારે એમ થાય કે એક અંશ બતાવવા માટે પણ અંબાલાલ સિવાય કોઈને આ પુરુષે ઈચ્છા વ્યક્ત નહોતી કરી, એવી તો સૌભાગ્યનો ઉપકાર કેવો. સૌભાગ્યનો ઉપકાર કેવો મુમુક્ષુ ઉપર. એટલે એમણે તરત જ લખ્યું કે મુમુક્ષુએ સૌભાગ્યને વિસરવા યોગ્ય, વિસ્મરણ કરવા યોગ્ય નથી. ભાઈ તમને તો સૌભાગ્યને કારણે આ અમૃત મળી ગયું છે, તમે સૌભાગ્યને ભૂલશો નહીં. આખી વાત એટલી બધી કરુણાની છે, પણ પરમાર્થ માર્ગની અંદર ગાંભીર્યપૂર્વક વિચારીએ, શુદ્ધ ભાવથી વિચારીએ, નિતાંત શ્રદ્ધાથી વિચારીએ, એક સત્પુરુષની શ્રદ્ધા, આ તો જ પકડાશે. આત્મસિદ્ધિ ત્યારે જ ફળીભૂત થશે કે એક સત્પુરુષની શ્રદ્ધા, એમાં અનંત વિશ્વનું સત સમાયેલું છે, એની બહાર નથી. મને વિચારવામાં કદાચ મારી ઉણપ હોય તો મારા આવરણો હશે, પરંતુ અહીંયા તો સત પ્રગટ છે. હવે મારે જ એ સતને પૂરેપૂરું વિચારવાનું છે. માર્ગ મળ્યો છે, હવે માર્ગ આપવાની સમર્થતાવાળો પુરુષ મારે શોધવો નથી, પણ માર્ગને પ્રાપ્ત કરવાની સમર્થતા પ્રાપ્ત કરવાની છે, એ યોગ્યતા મારે પ્રાપ્ત કરવાની છે. તો પ્રશ્ન યોગ્યતાનો છે, વિશેષ અવસર છે.